वीर संवाद 2487 आषाढ़ व 13 बुधवार तारीख 9-8-61 दिन परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी नो श्री समयसार गाथा 13 ना नए निक्षेप ना भावार्थ पर तथा कलश 9 पर स्वर्णपुरी में प्रवचन।
नमो नोए सौ हरिहंतानम, नमो नोए सौ सिदानम, नमो नोए सौ आयरियान, नमो नोए सौ जयानम, नमो नोए सौ त्रिकालवती सावनम, ओंकार मेन्दु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदों से ओंकाराय नमो नमः। मंगलम भगवान मंगलम रूपमोहिनी मंगलम कुंकुमारी उजेन्द्र मोसु मंगलम नमः समर्पण स्वानुभूत्याचास्ते स्वाय भवाय सर्वाव निरूपणी गाथा।
तेरमी गाथा नो प्रमाण नयन निक्षेप नो भावार्थ छे। शू कहे छे आत्म पदार्थ छे एनो अखंड अभेद स्वभाव दृष्टि में आवो एने आत्मा कहे छे एने सम्यक दर्शन कहे छे। एक समय नो अभेद चैतन्य स्वभाव अनुभव में आवो एने जे आत्मा कहे छे अने ई आत्मा नी दृष्टि एने सम्यक दर्शन कहे छे। હવે અહીંયા કે છે ઈ આત્મામાં નવ તત્વના વિકલ્પનો ભેદ વિચાર ભેદ ઉઠે એ પણ આત્મા નથી। નવ તત્વના વિકલ્પના વિચારના અસ્તિત્વના ભેદો ઉઠે એ આત્મા નથી। એનો સમીપપણું તેની રૂચિ છોડી અને જ્ઞાય ચૈતન પ્રકાશમાં તેની રૂચિમાં આવવું એ રૂચિ અને એનો વિષય તેને આત્મા કહે। એમ એ આત્મામાં આખું દ્રવ્ય અને વર્તમાન અવસ્થા બેને જાણવાનું જે પ્રમાણ જ્ઞાન પ્રમાણના માપ કરનાર એ પ્રમાણના ભેદોનો વિચાર કરવો અને નય જે એક પદાર્થના એક ભાગને વિષય કરે એવો જ્ઞાનનો ભાગ એના વિચાર કરવા અને નિક્ષેપ જે જાણવાયુ પદાર્થના ભાગલા પાડીને સંજ્ઞા આકૃતિ યોગ્યતા વર્તમાન પ્રગટ અવસ્થા એમ તેને ઓળખવાના વિચાર કરવા એ બધું વર્તમાન વિચારધારામાં હોય પણ એ ખરેખર આત્મા નહીં।
બરાબર
સમજાય છે? કાંઈ એનો આશ્રય છોડી અને એકરૂપ ચૈતન્યના જ્ઞાનના અનુભવ કાળમાં એ બધા ભેદો ગૌણ થઈ જાય અથવા અસ્ત થઈ જાય અથવા જ્ઞાન થતા તેનું ભાન રહી જાય। સમજાણું? કાંઈ એનો આશ્રય ન રહે એવો એક સમયનો જ્ઞાય ચૈતન્ય સ્વભાવ એને માટે પ્રમાણ નહીં નિક્ષેપાની વાત વ્યવહારથી જાણવા માટે વસ્તુને નક્કી કરવા માટે કહ્યું। આ પ્રમાણ નયને નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથમાંથી જાણવો અહીં તો અધ્યાત્મ વિષય છે એટલે એનો વિશેષ વિસ્તાર કર્યો તેમનાથી એટલે પ્રમાણ જ્ઞાન અંશ જ્ઞાન નિક્ષેપથી થતું જ્ઞાન એમનાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા વસ્તુ ત્રિકાળ છે ને એની વર્તમાન દશા છે એવી જે વસ્તુ એની સિદ્ધિ થાય છે એ કઈ રીતે આત્મા કઈ રીતે શક્તિઓને કઈ રીતે દશા એને પ્રમાણ નહીં નિક્ષેપાથી જાણવાથી એ જ્ઞાનના વ્યવહાર જ્ઞાનનું એક અંગ છે એથી વસ્તુની સિદ્ધિ દ્રષ્ટિમાં એ જાતના જ્ઞાનની દ્રષ્ટિમાં વસ્તુની સિદ્ધિ થાય તેવો સાધક અવસ્થામાં તો હાચા છે એટલે કે એ જાતના ભેદ વિકલ્પ વિચારમાં આવે, ઈ છે નથી એમ, સસલાના શિંગડા નથી, એ કઈ આકાશના ફૂલ નથી, વિચારની ધારા આ સામાન્ય વસ્તુ છે, આ વિશેષ છે, એક અંશને ગ્રહણ કરનાર નય દ્રવ્યાર્થી પ્રિયાર્થી છે, અને નિક્ષેપોનું જ્ઞાન કરવાના વિકલ્પ તો ભિન્ન ભિન્ન લક્ષણથી આવે, તે દશામાં તે સાચા છે, કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. આ જ્ઞાનના વિશેષો એટલે મૂળ જે સંગત દર્શન સહિતનું જ્ઞાન એ નહીં, પણ પહેલી ભૂમિકામાં એ આત્મા જ કેવો કાયમી કેવી અવસ્થા એને નક્કી કરવાનું જ્ઞાન પહેલી અવસ્થામાં થાય, તેને જ્ઞાનના પ્રકારો વિશેષો કહેવામાં આવ્યા. સમજાણું કઈ? એમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે, હજી તો નક્કી કરવાના વિકલ્પ વખતની વાત છે. સમજાણું કઈ? ભગવાન આત્મા એક સમયમાં પૂરણ શુદ્ધ અખંડાનંદ અને તેની શક્તિઓના અંશરૂપ વર્તમાન દિશા, એનું સ્વરૂપ જેમ છે તેમ એને પ્રમાણવાદ દ્વારા, આખા જ્ઞાન દ્વારા, અંશ જ્ઞાન દ્વારા અને નિક્ષેપ દ્વારા એનું જ્ઞાન તો બરાબર સાધવું જોઈએ. પેલું નક્કી કરવું, એમના વિના વસ્તુને ગમે તેમ નક્કી કરવામાં આવે, એટલે સાધવામાં કોક નક્કી કરવામાં આવે તો વિપરીત થઈ જાય. તો વસ્તુની સ્થિતિ છે તેની વિકલ્પ નામ રાગ મિશ્રિત જ્ઞાનમાં પણ યથાર્થતા આવે નહીં. સમજાય છે? કઈ બહુ જૂનું પણ પાડે નહીં. આ હજી તો પહેલા ધર્મની વાત આવે. લાલજો જૂન તો હોય ને બાપુ, હે તો એમને તો પ્રમોદ આવે જ ને. આ વાત જ છે બાપુ, માર્ગ જ આ છે, પણ એને કોઈ દી બહારથી સાંભળવાનું બીજું મળ્યું, અને બહારની વાત હું જ્યાં ત્યાં કડા કુટારા, પણ આ ચીજ કોણ છે? આ અસ્થિ સત્તા ધામ છે, સત્તા હોવા વાળો પદાર્થ આત્મા છે. તે હોવા વાળાનું કાયમ રૂપ શું અને હોવા વાળાની વર્તમાન દશાના અંશમાં કેટલા અંશો અનંત ગુણના વર્તમાનપણે છે, કેટલા વિકારપણે, કેટલાક અવિકારપણે, એનું પહેલું પ્રમાણ નય નિક્ષેપ દ્વારા નક્કી કરવું, અને એના વિના નક્કી ન થાય વસ્તુ સિદ્ધ થઈ શકે નહીં. તો કોઈ કઈ આત્મા વેદાંતિ કહે, કોઈ બૌદ્ધ કેમ કહે, અને કોઈના કઈ અનેક પ્રકારના ભેદવાળા વિશેષી કઈ કહે, ન્યાય કઈ કહે, તો એમાં આત્મા શું ચીજ છે એ નહીં પ્રમાણની ક્ષેત્રના સ્થિત થઈ શકે નહીં. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે. અવસ્થા અનુસાર પહેલો આવે ખરો આ ભાગ, અવસ્થાના વર્તમાન હાલતની અનુસારે વ્યવહારના ભેદના પ્રકારની અભાવની ત્રણ રીતિ છે. આગળ એક દેખવાના ત્રણ પ્રકાર આવશે. આગળ દેખવાની ત્રણ પ્રકાર છે ભાઈ, આગળ આવે છે ને કેટલો પણ. હા, આમાં લીખું નથી, દેખવું ત્રણ પ્રકાર, એમાં એ ત્રણ દેખવાના પણ ત્રણ પ્રકારનો અભાવ કેમ થાય એ ત્યાં વાત છે. અહીં વ્યવહારના અવસ્થાના અભાવની વાત છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે. પહેલી અવસ્થામાં પ્રમાણાદિ યથાર્થ વસ્તુને જાણી, પહેલી દશામાં ભગવાન આત્માને પ્રમાણ આખા જ્ઞાનથી, અંશ જ્ઞાનથી અને જ્ઞેયોના ભેદના ચાર નિક્ષેપના લક્ષણથી વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી, પ્રમાણાદિથી જાણી અને જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ આવી વસ્તુ છે. પછી એના પ્રકારથી લક્ષ છોડીને એકાકાર ચૈતન્યમાં થાય ત્યારે એ વસ્તુને જાણીને શ્રદ્ધાન સિદ્ધિ કરી કહેવામાં સમજાણું કાંઈ નહીતર તો એમ કે પહેલી વખત પ્રમાણાદિથી યથાર વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી. પણ એનો અર્થ કે પ્રમાણ જ્ઞાન પ્રત્યક્ષ કેવલ જ્ઞાન શું છે, પરોક્ષ મતિ શું છે, અવધિ મન પર્યની લાયકાત શું છે, એવા બધા વિકલ્પોનું જ્ઞાન ત્યાં એને એને નક્કી કરવું. પછી એનાથી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ એટલે એના તરફનો આશ્રય અને લક્ષ છોડી અને જ્ઞાયક ભાવ તરફનો આશ્રય કરીને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની સાબિતી પ્રગટ અવસ્થામાં કરવી. ઓ સમજાણું કાંઈ જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી આત્માનું સમ્યક દર્શન અને આત્માનું સમ્યક જ્ઞાન વસ્તુની વાસ્તવિક આંગણામાં આવીને નક્કી કરીને પછી તેના તરફથી પાછો વળી અને સ્વભાવ સન્મુખ ઢળી અને આત્માની અનુભવ રૂપી દશા એ જ્ઞાયી અવસ્થાને પણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અવસ્થાને જ પ્રત્યક્ષ કહેવામાં આવે છે કેમ કે ત્યાં રાગ અને ભેદની અપેક્ષાનો આશ્રય રહેતો નથી. સમજાય છે કાંઈ? તેથી જ્ઞાન અને શ્રદ્ધાની સિદ્ધિ કરવી પરના અપેક્ષા વિના એકલા ચૈતન જ્ઞાયક ભાવનો આશ્રય લઈ અનુભવરૂપ અવસ્થાને પ્રત્યક્ષ કહેવામાં એમાં ભેદને આ પ્રમાણનો આશ્રય નથી. એકલો ચૈતન્યનો આશ્રય થઈને જે દશા પ્રગટી એને અનુભવને આત્માની દશા કહેવામાં આવે. એ દશામાં જ્ઞાનને શ્રદ્ધાની સિદ્ધિ થઈ. સમજાય છે કાંઈ? જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી અંતરમાં આત્મા તરફનું સમ્ય જ્ઞાન અને સમ્ય દર્શન નક્કી થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કઈ જરૂર નથી, કારણ એ તો અવસ્થા જ થઈ ગઈ. પ્રમાણ નય નિક્ષેપ કે પેલા ન હોતા એનું સાવી દે, એના વિકલ્પો દ્વારા આ વસ્તુ આખી આ પર્યાય આ ભેદ આ એના પ્રકારનો નિર્ણય કરી અને અંતર્મુખ થઈને દર્શન જ્ઞાનની પર્યાય રૂપ તો અવસ્થા થઈ ગઈ. હવે એને પ્રમાણ નહીં નિક્ષેપવાની જરૂર નથી. સમજાણું કાંઈ? અરે માર્ગ ભાઈ એનો પરમેશ્વરનો માર્ગ છે. સમજાણું? પરમેશ્વરના પંથે પ્રિયો એની શ્રદ્ધા જ્ઞાન અંતરના આત્માના અવલંબનથી થઈ અને એને જ આત્મા કહેવામાં આવ્યો છે. હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના અવલંબન દ્વારા પ્રમાણ નય નિક્ષેપના જ્ઞાન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. એટલે પેલા વિકલ્પોમાં એ જાતનો વિશેષ સંયમ દ્રષ્ટિને પણ એ પ્રકાર આવે છે અને રાગ દ્વેષ મોહ કર્મના સર્વથા અભાવરૂપ એટલે કે જ્ઞાન એટલો વિચાર આવે અને જેટલો સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાનની ધારા જેટલી ઉગ્ર થાય અને એમાં રાગ દ્વેષ અને મોહ કર્મનો એટલે મોહ એટલે ચારિત્ર એના સર્વથા અભાવરૂપ યથાખ્યા ચારિત્ર પ્રગટે સ્વરૂપમાં સ્થિર થતા વચ્ચે વિકલ્પો આવે નક્કી કરવા માટે આ પૂર્ણ દશા આમ તેમ એને છોડીને જેટલો સ્વભાવનો આશ્રય લઈ અને યથાખ્યાત ચારિત્ર યથા પ્રસિદ્ધ આત્માની દશા જેવો એ શુદ્ધ અવિકારી રસ છે એવી જ એની દશામાં અકષાય અવસ્થાનું પ્રાપ્ત થવું જેને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. સમજાણું કઈ? તેથી કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે. એવા રાગ દ્વેષ ને મોહ પરમાં સાવધાન પણ છોડી ભગવાન આત્મામાં એકાકાર સાવધાન ની ધારાથી કેવળ જ્ઞાન થાય છે. જો પરમાત્મા કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ આ રીતે થાય, કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણાદિ નું આલંબન રહેતું નથી. એને પ્રમાણાદિ નું આલંબન છે, પ્રમાણરૂપ થઈ ગયું આખું. હવે એનો ભેદ નું આલંબન રહેતું, પ્રમાણ નય નિક્ષેપ, એને પછી પ્રમાણ નો ભેદ ભગવાનને નય જોતી નથી. એ તો બીજા વિચારક હોય, સાધક છે, એ જાણે કેવળ જ્ઞાન એક ત્રિકાળ નો એક અંશ છે, મારી સદભૂત વ્યવહાર નહીં નો એનો વિષય અંશ છે. એને ભગવાન ને કઈ નહીં કઈ નિક્ષેપ કઈ છે નહી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત સિદ્ધા થાય. કેવળ જ્ઞાની થયા પછી પરમાત્મા સિદ્ધ અશરીરી થાય, ત્યાં પણ કઈ આલંબન નથી. થોડું અશુદ્ધતા બાકી રહી છે, થઈ ગઈ પૂરી શુદ્ધતા, ત્યાં પણ પ્રમાણ નહીં નિક્ષેપની જરૂર નથી. એ રીતે સીત દશામાં પ્રમાણ નહી નિક્ષેપો નો અભાવ થાય. પ્રમાણ નહી એટલે કેવળ જ્ઞાન નો અભાવ થાય છે એમ નહી. કેવળ જ્ઞાન આદિ ભેદ ની જે ધારા ચાલતી એ પૂરી તો કેવળ જથા ખ્યાત થયું ત્યાં ન મળે. હવે એટલે કેવળ જ્ઞાન થયું ત્યાં ન મળે. પણ હજી અશુદ્ધતા થોડી કેવળીને બાકી હતી, એ પૂરી શુદ્ધતા થઈ ગઈ, એને કોઈ પ્રમાણ નહીં નિક્ષેપાનો આધાર નથી. બહુ સમજાણું કઈ? આખરે બરાબર બે આવ્યા છો ને, વસ્તુ એવી આવી છે માખણ જેવી જીની. સાંભળવાનું તો મળે ને કે શું કે છે. હા, આ જિંદગીના અવતારમાં આ હું સાચું પડે. પૈસા કેટલા થાય મારા તો પાસે છે ને, બારી માસ બારી માસ. બાપ મૂકી ગયા તો તપાસ, બાપ મૂકી ગયો ને તો આ તો એની પુણ્ય લઈને થયા, પુણ્ય લઈને થયા. એ પણ તપાસા કરે તો આ તપાસે જ નહીં, પણ આ કોણ છો તું ને તારું જ્ઞાન કેમ થાય? અવસ્થા ને અનુસારે વ્યવહારના અભાવના પ્રકારો અહીંયા વર્ણવ્યા. આવે ખરા સંન્યક દર્શન થવા પહેલા પણ એ વિચારધારા હોય, સંન્યક દર્શન જ્ઞાન થયા પછી પણ એ વિચારધારા હોય, જથાખ્યાત થઈને કેવળ જ્ઞાન થાય ત્યારે એ ભેદ ન હોય. સિદ્ધ થાય તો પણ એ ભાવ આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે.
દયતિ ન જાસે રાસ્તમેતિ પ્રમાણમ વિદતિ ચ ન વિદ્મો યાતિ ક્ષેપ ચક્રમ કિમ પરમભિદધ્મો ધાન્ય સર્વં કશેસ્મિન અનુભવમુપયાતે ભાતિ ન દ્વૈતમેવ.
શું કે છે? જો આ પ્રમાણ નહી નિક્ષેપાના સાર નો કળશ છે. પેલા નવ તત્વ ના સાર નો કળશ તો આચાર્ય રુદનય નો અનુભવ કરી કહે છે. એટલે કે વિચારમાં જયારે પ્રમાણ નહી નિક્ષેપાના વિકલ્પોની લાગણીઓ વર્તી હતી, એને છોડી એકલો જ્ઞાયક ચૈતન્યનો અનુભવ સમ્યક નિર્વિકલ્પ વેદન થયો એમ અનુભવ કરીને કહે છે કે સમજાણું કઈ? આચાર્ય શુદ્ધ નહીં નો અનુભવ એટલે શુદ્ધ વસ્તુનો અનુભવ, નહીં એટલે શુદ્ધ નહીં નો અનુભવ એટલે શુદ્ધ ચિદાનંદ પરમાત્મ સત્તા એવો જે ચૈતન્ય ધામ, એનો અનુભવ કરીને ભેદને તોડી ભેદનો આશ્રય છોડી અને એકલો ચૈતન સ્વભાવનો વિદન કરી ભેદ હો કથન વખતે પણ છે, સમજાય છે કાંઈ? છતાં શુદ્ધ તરફના પૂરણ શુદ્ધ વસ્તુ પવિત્ર ધામ એનો અનુભવ કરીને કથન આવે છે કે આ સર્વ ભેદોને, આ સર્વ એટલે પ્રમાણ પ્રમેયને પ્રમાતા અને નયના પ્રકાર અને નિક્ષેપ એના લક્ષણ ભેદ, એ બધા ભેદોને ગૌણ કરનાર, એ સર્વકશીનો અર્થ છે. સર્વકશી સર્વ ભેદોને ગૌણ કરનાર એમ જયચંદ્ર પંડિત છે, એટલે એ બરાબર છે એક ન્યાય. કારણ કે એમાં પેલું આવ્યું છે પ્રમાણને ગૌણ કરીને વિદું, એટલે એનો બધા સર્વમાં અહીં ગૌણ એવો અર્થ લઈ લીધો. ન્યા કીધું સ્થિતિ બીજી રીતે કરે તો પણ એ થઈ શકે છે કે આ બધા ભેદો તેનું જ્ઞાન કરીને, એટલે સ્વભાવ તરફ ઢળતા તેનું જ્ઞાન રહી જાય છે. સમજાય છે કાંઈ? આ પ્રમાણ નય નિક્ષેપના પ્રકાર અને ભેદ તેનું જ્ઞાન કરીને, એનું જ્ઞાન કરીને એટલે કે જ્ઞાયક ચૈતન્ય તરફ ઢળતા જે જ્ઞાન થયું એમાં તેનું જ્ઞાન રહી જાય છે. રાગનો ભાગ હતો એ જ્ઞાન, આમાં એ સંબંધીનું જ્ઞાન રહી જાય છે. એટલે સર્વ પ્રમાણ નય નિક્ષેપના વિકલ્પની ધારા એ બધા ભેદોના પ્રકારનું જ્ઞાન કરીને ત્રણ અર્થ લીધા છે સર્વકૃષિમાં. પણ ભાઈ વિશેષ કે જાણવાનો અર્થ એમાં વધારે. ઠીક છે ભાઈ, લીધું રૂપચંદ્રાચાર્ય કરતા. અને કળશકાર એમ લીધું છે, ચૈતન ધામની, ભગવાન ચૈતન ધામ એ બધા ભેદોને ક્ષયકરણ જેનો સ્વભાવ છે. ભેદને તો નાશ કરવાનો જેનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? હું આ ભેદને ક્યાં વાપું કેમ આવી, આમ કે આંખે નજરે ન પડે, શું એથી આ ક્યાંક ક્યાંક બહાર ખાપું છે સિદ્ધમાં? અહીં આત્મા છે, એક સમય એક નિર્વિકલ્પ શુદ્ધ વસ્તુ, એક સ્વભાવી, એના વિકલ્પોના ભેદો જે પ્રમાણને નિક્ષેપ કયા કે છે કે એના સ્વભાવ તરફની દ્રષ્ટિ કરતા તેને ગૌણ થઈ જાય છે, સ્વભાવનું જ્ઞાન થતાં તેનું જ્ઞાન રહી જાય છે, સ્વભાવનું જ્ઞાન થતા સ્વભાવની ધારા એવી છે કે તેને નાશ કરવાનો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? આ સર્વ પ્રકારને, સર્વ પ્રકાર હું ઉઠે તો વિકલ્પ ન્યા કહ્યું હતું કે બધા વસ્તુ જ્ઞાનના વિશેષો છે. સમજાણું? એટલે કે છે અર્થમાં કળશકારે લીધું છે કે ભાઈ જ્યાં આ પ્રમાણ નય નિક્ષેપ જે જ્ઞાનની સામાન્ય જ્ઞાન, સામાન્ય એટલે ત્રિકાળી એમ નહીં, સંક્ષેપમાં ટૂંકું જાણવા માટે આત્મા શું પર્યાય શું એના જાણવાનું જે જ્ઞાન જે સાધકપણે પહેલું વ્યવહારે સાધકપણે હોય છે એ પણ અંતર્મુખ થતા ત્યાં વિઘન કરનારને બાધક છે, તો પછી વચમાં રાગ ને દ્વેષ ને પુણ્યને દયાના વિકલ્પો હોય તો એની વાત શું કરવી? સમજાણું કાંઈ? અથવા એ સર્વભેદોને ગૌણ કરી શુદ્ધ નયનો વિષયભૂત ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ પુંજ આત્મા પ્રકાશની મૂર્તિ પ્રભુ પરમ પરિણામી જ્ઞાયક ભાવ, આ તેનો અનુભવ થતા તેનું ભાન થતા તેના એકાકાર અનુભવની લક્ષ્મીને વેદતા નયુની લક્ષ્મી ઉદય પામતી નથી. એ નય એટલે આ દ્રવ્યાર્થિક સામાન્ય પર્યાર્થિક એવા ભેદ ત્યાં ઉત્પન્ન થતા નથી એમ કે છે. અંતર્મુખ થતા વિનાયક મૂર્તિ પ્રભુ એના ધામમાં એકાકાર થતા અંશના નયો આદિત્ય ઉત્પન્ન થતા પ્રમાણ આઠમી જાય છે. એક ઉદય થતો નથી ને એક આઠમી જાય છે એમ બે ભાગ લીધા. પ્રમાણ તો આઠમી જાય છે, આ પરોક્ષ પ્રમાણ ને પ્રત્યક્ષ પ્રમાણ ને એના ભેદ તો આઠમી ગયા. અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે કે આ ભાવ નિક્ષેપના યુગતા ને આકાર ને આ સંજ્ઞા ને એ બધા નિક્ષેપનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. સમજાય છે આમાં કાંઈ? ભગવાન આત્મા એક રૂપે સ્વરૂપ છે, એના ભેદોના વિકલ્પ વિચાર ટાણે બધા ભલે હો, પણ અંતર્મુખનો નિર્વિકલ ભગવાન આત્મા તે શુદ્ધ વસ્તુ સ્વભાવ એનો અનુભવ થતા એ કાંઈ નહીં નિક્ષેપ કે પ્રમાણ રહેતા. એને નિર્વિકલ્પ વસ્તુનો અનુભવ કહીએ, એને નિર્વિકલ્પ વસ્તુનું વેદ્યું, એને વસ્તુ વેદી, એને વસ્તુ વેદી એમ કહી કહેવામાં આવે. સમજાણું કાંઈ? આથી અધિક શું કહીએ? કિમ અપરમ અભિધમનો આથી અનેરું શું કહીએ? અનેરું બીજું શું કહીએ? શું કે છે? જ્યાં પ્રમાણને નય નિક્ષેપા પણ જ્યાં રહેતા નથી ત્યાં વળી બીજી વાતનું શું કરવું? કે આ દયાનો પરિણામ ને માવર્તના પરિણામ ને બાર વર્તના પરિણામ ને અને ટીકાકાર એ કહ્યું કે આ સત છે ના સંખ્યા જીવની એક છે, ગુણો અનંત છે, એવા સત્સંખ્યાને નિર્દેશ કથન કરીને સ્વામી હું આનો આ છું, એવા ભેદના વિચારો તો ક્યાંય આત્મી ગયા? સમજાણે સમજાય છે કાંઈ? ક્રિયા તો ક્યાંય આત્મી ગઈ? તો ક્રિયા તો પરમાં રહી ગઈ, પૂજા ને ભક્તિ ને આ ને તે ને ખાવા ને પીવા ને આગેમ ચેષ્ટા પ્રમાણે આવું લેવું એ તો ક્યાંય ગયું કે છે. પણ આ નય નિક્ષેપ ને પ્રમાણના વિચારો પણ જ્યાં આથમી ગયા અંતર્મુખ જ્ઞાનને પકડતા શુદ્ધ ચૈતન મૂર્તિ પ્રભુ એના ઉપર દ્રષ્ટિ આપી રમતા અનુભવમાં એ ત્રણેય કાંઈ દેખાતા. આથી અધિક શું કહીએ? આથી વધારે શું કહીએ? આથી બીજું શું હોય? ત્યાં દ્વૈત જ પ્રતિભાષિત થતું નથી. આ હું એક આત્મા ને હું એક અનુભવ નારો એવા બે ભંગ પણ ત્યાં દેખાતા ત્યાં છે. જો આને આત્મા કહીએ એમ કે પાછું સમજાણું કાંઈ? એક ચૈતન પ્રકાશમય મૂર્તિ પ્રભુ એના તરફની એકાગ્રતા થતા એક અનુભવમાં આત્મા એમાં વળી આ ગુણ છે ને આ પર્યાય છે ને આ ધ્રુવ છે, આ ઉત્પાદ ભયની અવસ્થા છે ને ધ્રુવનો અંશ કાયમી છે, એ બધા બે પ્રકારનું લક્ષ ત્યાં હોતું પ્રતિભાષિત થતું નથી. અદ્વૈત આવ્યું જો રજીભાઈ. આ વસ્તુની મર્યાદા એના લક્ષમાં ન આવે તો એ અંતર્મુખ થઈને વેદી શકે નહીં. સમજાણું કાંઈ? જો આ અનુભવ ધર્મ, આ અનુભવ ધર્મ, અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકુંભ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. સમજાણું કાંઈ? હસલાલજી, અરે આથી બીજું અપરમ, બીજું તે શું કહીએ? બીજું હતું ખરું આ બધું, નહીં તો એકાંત થઈ જશે વાત કરતી. પણ બીજું બધું હતું કરો વિકલ્પમાં વિચારમાં ધારામાં બધા પ્રકારો અને ચીજો ચીજમાં છે. અનંતા ગુણો પણ આત્મામાં છે, પર્યાયો પણ અનંતી છે. પણ જ્યાં એક સ્વરૂપની એકાગ્રતા થઈને એકાગ્રતામાં એક દ્રષ્ટિમાં આવ્યો એવા અનુભવ કાળમાં બે વસ્તુ છે કે નહીં એ પણ જ્યાં પ્રતિભાષિત જ્ઞાનમાં બેનું ભાસવું થતું, જ્ઞાનમાં બેનું ભાસવું થતું નથી એટલે જ્ઞાનમાં એક ભાસી રહ્યો અનુભવ રહ્યો.
બરાબર
સમજાણું કઈ? આ ગાથાઓ તો માખણ છે આખી વાત. વસ્તુ સ્વભાવ જગતનો એમાં ચૈતન્યનો વાસ્તવિક સ્વભાવ અને એનો નિર્વિકલ્પ શુદ્ધનો અનુભવ એ આખું 14 પૂર્વ ને 12 અહીંનો સાર છે. સમજાણું કઈ? એ ભગવાન આત્મા પોતાના સ્વભાવને અનુસરીને અંદર દશાના અનુભવને કરે એ કાળે બધું શૂન્ય છે. બે પણ ભાસતું નથી એટલે આમે બે છે તો બે ભાગે ને એટલે બે નથી ને ભાસતું નથી. સમજાણું આમાં કઈ? પ્રતિભાષિત થાય શું ભાસતું નથી પણ બે છે જ નહીં કે ભાષે ક્યાંથી? એટલે કે એક જ સ્વરૂપ ચૈતન્યના એકાકાર થતા એક પણ ભાષે છે એવું એ ક્યાં છે? ત્યાં હોય છે. સમજાય છે? જ્ઞાનમાં આ એક પણ ભાષે છે એવો ભેદ ક્યાં છે? તો જ્ઞાનના અંતર અનુભવ કાળે બે પણ જ્ઞાનમાં આવતું નથી ને બે પણ એનો વિષય નથી. સમજાણું કઈ? આમ એને પહેલું નક્કી કરવું જોઈએ કે વસ્તુની સ્થિતિ આ છે, પછી નક્કી કરીને અંતર્મુખ નો પ્રયોગ. હા, એ વિના પ્રયોગ અંતરમાં થાય નહીં. કોઈને જાણપણું ઓછું હોય વધારે હોય એની સાથે, પણ મૂળભૂત તો એને આ જાતનો ભાવ ભાવમાં પહેલો આવવો જોઈએ ને પછી અનુભવમાં આવે. ત્યારે આત્મા જાણ્યો ને અનુભવ્યો ને વિડ્યો ને સંન્યક દર્શન ને જ્ઞાન થયું એમ ત્યારે કહેવાય. એવી વિના સંન્યક દર્શન જ્ઞાન કહેવાય. સમજાણું કઈ? ભાવાર્થ ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે એમાં એ નહીં. ખુલામાં હું આત્મા પ્રમાણમાં તો ખરું ટીકામાં. ભેદ એટલે કે આત્મા આવો છે ને તેવો છે, પૂરો છે ને એક અંશે આવો જણાય છે, એવા બધા જ્ઞાન મિશ્રિત વિચારોને બીજેની તો વાતે ક્યાં કરવી કે મેં આ દેહ ને કર્યું ને બીજાને સમજાવ્યું બીજાથી મેં સમજાની એ વાતે નથી એમાં. કેમ કે સમજાણું કઈ? ભેદને ગૌણ કરીને, ભેદને અભાવ કરીને નહીં એમ કે છે. તેથી એને ગૌણ શબ્દ વધારે વાપર્યો છે. ભેદો છે જ નહીં એમ નહી, બીજી ચીજો છે જ નહી એમ નહી, પણ છે છતાં તેની તેને પેટામાં રાખી ગૌણ કરી દઈ ને કહેવામાં આવ્યું છે કે પ્રમાણ નયાદી ભેદની તો વાત જ છે. આ શુદ્ધ અનુભવ થતા દ્વૈત જ ભાસતું નથી. કે છે કે પ્રમાણ નહી નિક્ષેપ એના ભંગ જાવ તો એમાં છે જ નહી, પણ આત્મા આત્મા ને આત્મા અનુભવ કરનાર ને આનંદ રૂપ આત્મા ને એવું બે આ આત્મા ને આનંદ એ બે ભાસતો. સમજાણું કઈ? શુદ્ધ અનુભવ થતા શુદ્ધ કેમ લીધો? અનુભવ તો કરી રહ્યો છે રાગ દ્વેષ નો અજ્ઞાન નો અનાદિથી. એ નહી શુદ્ધ અનુભવ થતા ચૈતન્યના શુદ્ધ સ્વભાવ આખી વસ્તુથી શુદ્ધ નહીં નો વિષય કહે નહીં કહે ને એનો અનુભવ થતા દ્વૈત જ ભાસતું નથી. રાગ દ્વેષ ની તો વાત છે, પ્રમાણ નહીં નિક્ષિપાર ની તો વાત છે, પણ બે આત્મા એટલે આ આત્મા અને આ આત્માનો આનંદ એવા બે પ્રકાર પણ અનુભવની નિર્વિકલ્પ અદ્વૈત દ્રષ્ટિમાં એ ભાસતો એકાકાર ચિહ્ન માત્ર દેખાય છે. એક આકાર એટલે એક સ્વરૂપી એક સ્વભાવી જ્ઞાન માત્ર પુંજ છે એવું વેદનમાં આવે. આ એક છે એમ દેખાય છે એમ ને અહીં તો સમજાવવાની રીત કે છે ને, આ એક છે એમે નથી ત્યાં, એ વિકલ્પ છે. પણ એક સ્વરૂપી સમાન દ્રષ્ટિને એક તરફ વાળતા બે પણ ભાસું નથી, એટલે એક પણ ત્યાં હોય છે એના ધ્યાનમાં એક પણાનું વેદન હોય. અહી વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધ એ માને છે, કેટલોક બૌદ્ધ નો એક મત છે કે જગતમાં વિજ્ઞાન જ છે, બધું વિજ્ઞાન છે, બીજું કઈ છે નહીં. વેદાંતિ વેદાંત અદ્વૈત માનનારા એકનું બે કઈ નથી અદ્વૈત જ છે એમ વેદાંતિ માને છે. વેદાંત મત વાળા એ કહે છે સેવટ પ્રમાણ રૂપ તો અદ્વૈત નો અનુભવ થયો, બધું ફેરવી ફેરવી લાવ્યા તો પાછું ત્યાં અમે કઈ છે એમાં જોઈ અંતે તો લાવ્યા કે બે પણ કઈ નથી, બે પણ કઈ નથી. અમે તો પહેલેથી કહીએ છીએ કે અદ્વૈત જ છે, અદ્વૈત જ છે. લાંબે લાંબે કરીને તમે અદ્વૈતને લાવ્યા એ કરતા પહેલેથી કહી દો ને કે બધું એક જ છે. વેદાંતિ કે જો આવ્યું કે નહીં તમારે નદ્વૈત પ્રતિભાસમ એ જ્ઞાન, એને કઈક બે ન ભાસે તે જ્ઞાન હતું. ત્યારે છેવટે તો પરમારૂપ તો એકનો જ અનુભવ થયો એમ એ લોકો આ દલીલ સાંભળીને એમ કે છે. એ જ અમારો મત છે એ લોકો કે અમારો અભિપ્રાય છે, એક જ વસ્તુ બધી છે. તમે વિશે શું કહ્યું, આટલી આટલી લંબ જાળ પણ લાંબી લાંબી કરી અંતે લાવ્યા એક ને તો પહેલેથી કેવું તો ને ઠેઠને ઠે વાત મોટી. 14 પૂર્વ ની 12 અંગની પ્રમાણ ને પરોક્ષ ને પ્રત્યક્ષ ને નિરાર્થિક ને પર્યાર્થિક ને લક્ષણ ના નામ ને આકાર ને યોગતા ને ભાવ ને ભાવ લાવી લાવીને અંતે પણ કહી દીધું છું ને પહેલેથી માંડો ને મફત ના સીધું કોણ આડુ માંડો છો. હાંભળ હાંભળ હા એનો અવતર શું કે છે એમ છે નહી. અમારું અદ્વૈત બીજી રીતનું છે, અમારું અદ્વૈત નો અનુભવ જે કહે છે ને દ્વૈત ભાસતું નથી એ બીજી રીતનું છે. તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે, તમે તો એક જ આત્મા અદ્વૈત છે બીજું કાંઈ નથી સમજાણો એમ માનવામાં આવે છે. સર્વથા એક જ છે એમ માનવામાં આવે છે. જો સર્વથા એક જ માનવામાં આવે કે અદ્વૈત જ માનવામાં આવે તો બાય વસ્તુનો અભાવ થઈ જાય, તો બાય જળ આદિ બીજા પદાર્થો બીજા આત્માઓ એનો અભાવ થઈ જાય એમ કોઈ દિત્રણ કાળમાં બનતો. અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે, જ્ઞાનમાં પ્રત્યક્ષ દેખાય છે કે ભિન્ન ભિન્ન કાર્ય ભિન્ન ભિન્ન દશા ભિન્ન ભિન્ન જ્ઞાનના કાર્યો ચૈતન્યના પણ એકના ને બીજાના ભિન્ન ભિન્ન અસ્થિ રૂપે સસલાના શિંગડા રૂપે નહીં અસ્થિ રૂપે દેખાય છે. ભિન્ન ભિન્ન વિચાર ભિન્ન ભિન્ન માનતા ભિન્ન ભિન્ન કાર્યો જ્ઞાન દર્શન ચારિત્રાદિના કે વીર્યાદિના અને જળના પણ એક રૂપે જળની વર્તમાન વિવિધ અવસ્થામાં એક રૂપ દેખાતો. તો જળ અને ચૈતનો જો તું એમ કે કાંઈ નથી તો પ્રત્યક્ષ વિરોધ છે, એ રીતે વસ્તુની સ્થિતિ નથી. અમારા મતમાં જયચંદ્ર પંડિત ખુલાસો કરે, અમારા વિતરાગ અભિપ્રાયના મતમાં નય વિવિક્ષા છે, અપેક્ષાથી કથન છે. નય નામ કહેવાના પડખાનું ધારેલા વાતને કહેવા માંગે છે એવી કથન શૈલી છે. નય વિવક્ષા એટલે જે પ્રકારના નય ને જ્ઞાન ને કહેવા માંગે તેની વિવક્ષા તે પ્રકારની હોય. બીજા નય થી કે તો બીજો પ્રકાર હોય. કહેવા માંગેલી ચીજના પ્રકારના ભેદ છે. બાહ્ય વસ્તુનો લોભ કરતી નથી. અમે અદ્વૈતને અનુભવમાં કહીએ છીએ, છતાં ભેદ એની પર્યાયમાં છે, ગુણમાં છે, એનો લોભ કરતી નથી. સમજાણો? જેમ અનંત આત્માઓ ને અનંત પરમાણુઓ છે એનો નહી એટલે અપેક્ષાના કથન દ્વારા તેનો પણ અભાવ કોઈ દી ત્રણ કાળમાં કહેતો. જયારે શુદ્ધ અનુભવથી ભગવાન આત્મા પોતાના પરમાનંદના ધ્યાનમાં ધીને પકડી અને જયારે એકાકારમાં પીડ્યો, વિકલ્પ મટી જાય છે, વસ્તુ મટતી નથી. અનંત ગુણો છે એ કઈ ગુણ એકરૂપ થઈ જાય છે, અનંતી અવસ્થાઓ છે એ કઈ એકરૂપ થઈ જાય છે, અનંત આત્માઓ છે તે અદ્વૈતનો પિંડ થઈ જાય છે એમ નથી. સમજાણું કાંઈ? પણ શુદ્ધ વસ્તુ જે શુદ્ધ અભેદ એકાકાર આખી ચીજ એનો અનુભવ થતા કહો કે શુદ્ધ નયનું વેદન થતા કહો, એમાં વિકલ્પ મટી જાય છે. રાગની અને સ્વભાવની એક ધારા જે હતી એ ધારા છૂટી જાય છે. વિકલ્પ બુદ્ધિમાંથી વિકલ્પ છૂટી જાય છે. એકાકાર ચૈતન્ય શ્રદ્ધા ને જ્ઞાન અનુભવ રહી જાય છે. એ ચીજ કઈ પોતાના ગુણ ભેદને અવસ્થા ભેદને પરનો કઈ નાશ કરતી નથી. વિકલ્પ મટી જાય છે, વસ્તુ મટી જાય છે એમ નહીં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એક રૂપે અનુભવ કરે એથી ગુણ ભેદનો નાશ થઈ જાય છે, પર્યાયની અનેકતાનો અભાવ થઈ જાય છે, કે અનંત આત્માઓ બીજા છે તેનો અભાવ થઈ જાય છે એમ નથી. વિકલ્પ બની જાય. એના વિચારમાં અનેકતા હતી, રાગન મિશ્રિત, એ મટી જાય છે. ત્યારે આત્મા પરમાનંદને પામે છે. અવસ્થામાં હતો રાગ, ભેદ હતો, એકાકાર ચૈતન્યમાં જતા બધું સિદ્ધ થઈ ગયું. ત્યાં પરમાનંદને, આત્મા પરમાનંદને પામે તો આત્મા વસ્તુ થઈ, આનંદ એમાં ગુણ છે એ પર્યાયમાં પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? વિકલ્પનો રાગ જે ભેદ છે, આ આત્મા આવો આવો જે રાગી પ્રાણી છે એટલે આવા ભેદમાં રોકાતા એને રાગ થયા કરે. એ રાગનો અભાવ કરી દ્રષ્ટિ પૂરતો પહેલો, પછી સ્થિરતા કરીને અસ્થિરતાનો નાશ થાય. પણ પહેલો આત્માની શ્રદ્ધામાં જ્ઞાનના અનુભવમાં જે ભેદ પહેલો હતો એ છૂટીને આત્મા રાગની એકતાથી છૂટ્યો ને અભેદ સાથે એકતાને પામ્યો, તે આત્મા પરમાનંદને પામે છે. એ આત્મા પરમાનંદને પામે છે એમ ત્રણેય લઈ લીધું. સમજાય છે? આત્મા વસ્તુ, એમાં આનંદ ગુણ, એવા આનંદા ગુણ છે, એવા પરમાનંદને વર્તમાન દશામાં રાગનો અનુભવ જે અનાદિનો પુનઃવિકલ્પને આકુળતા હતી એને તૂટીને એક ચૈતન્ય તરફનો અનુભવ થતા પર્યાયમાં અવસ્થામાં જે શક્તિમાં આનંદ હતો, શક્તિ ધરનાર આત્મા એમાં એકાકાર થતા એ આનંદની વર્તમાન દશામાં પ્રગટ થાય. આમાં તો પલટવું કહ્યું, પ્રાપ્ત થાય કે દ્રવ્ય રહ્યું, દ્રવ્યમાં ગુણ પણ રહ્યો, એના દ્રવ્યની એકતા થતા તે ગુણ પ્રગટ પર્યાયમાં. આ તો મુખ્યપણે આકુળતાનો અભાવ ને અણાકુળતાની પ્રાપ્ત એ રૂપે વર્ણ્યું છે. એમાં જ્ઞાન દર્શન ચારિત્ર વીરી વગેરે સાથે હોય છે. કારણ કે આનંદ ને રચનાર વીર્ય હારે છે આનંદને જાણનાર, જ્ઞાન પણ હારે છે આનંદને માનનાર, શ્રદ્ધા પણ હારે છે આનંદમાં રમનાર, સ્થિરતા પણ ચારિત્ર હારે છે. સમજાણું કઈ? અરે વાત પણ ભાઈ, અધ્યાત્મની એવી અધ્યાત્મની વાત બહુ ન કરીએ, લોકોને રૂચે એવી કરીએ. હવે અનાદિ નું રૂચ્યું છે, હવે અજ્ઞાન માં હું કરું એને સમજાવું તું? એ જે સમજી રહ્યો છે એ તો અનાદિ નું બધા અજ્ઞાની નેવો થી માંડીને કરી રહ્યા. હવે કઈ તારે ધર્મ કરવો છે કે નહીં તો કે છે, આ રીતે સમજાય વિના ધર્મ ત્રણ કાળ માં થાય તો બરાબર છે. ધ્રુવભાઈ બહુ વાત બધો લોભ થઈ જાય સાહેબ. હવે ખાવા દે ને લોભ થતો હોય તો મુક્ત ને શું એક વાઘડો બાગડો હાલો જતો ગયા હાલો જાય છે, ખાવા દે ને. હવે એમ ભગવાન આત્મા શાંત સ્વભાવના સાગરમાં ડૂબતો હોય અને ભેદ નાશ થતો જવા દે ને. વ્યવહાર ને રાગ નો તો નાશ તો કરવો છે, એ વિના શાંતિ ક્યાંય મળે એવી ખગોળી કે ધણી. કેટલી વાત કરી, શુદ્ધ અનુભવ થી વિકલ્પ મટી જાય છે એટલે પર્યાયમાં બદલો થાય છે. અવસ્થામાં રાગ મિશ્રિત વિચારો હતા, એ સ્વભાવ તરફ એકતા થતા એ વિચારો એ રાગ બદલી જાય છે અને તેને સ્થાનમાં આત્માના પ્રવાહમાં જે ધ્રુવ રૂપે આનંદ પીડ્યો હતો એ આનંદ પર્યાયમાં પ્રગટ થાય. વસ્તુનો અભાવ કરાવી દે છે કે વસ્તુ જ નથી બીજી એમ છે નહીં. તેથી અનુભવ કરાવવા માટે ભગવાન આત્માના વેદનને શાંતિના અનુભવ કરવા માટે શુદ્ધ અનુભવમાં દ્વિત ભાસતું નથી. શુદ્ધ આનંદના નિર્વિકલ્પ રસમાં પડ્યો એને બે દેખાતું નથી એમ કહ્યું છે. સમજાણું કઈ? પણ ખાવા બેઠો હોય ત્યાં ભાઈ, ખાવા બેઠો હોય પછી ગોખતો હોય ચેરો બહુ હારો, આ બહુ આ, પછી આ કોણે રાંધ્યો ને કોણે નક્કી કર્યો ને હળવે હાથે રંધાણો લાગે છે અને હારો છે ને વિચાર કરતો છે. એમ બધું હતું ખરું પણ અંતર આ વિચારો હતા ખરા એની દશામાં, આ આત્મા આ ગુણ આ દશા એનું જ્ઞાન થવા છતાં તે જ્ઞાન સંયકપણાને પામ્યું નથી. તો વ્યવહારો એને પ્રથમ અંતર જવામાં નિમિત્ત રૂપ છે એથી એને જ્ઞાન નું અંગ ને સાધક પણ કહેવામાં આવ્યું. ખરેખરી સાધક છે અંતર ચૈતન્ય સત્તા, વિનાયક ભાવ પૂર્ણાનંદ સ્વરૂપ એની અંતરદ્રષ્ટિ કરતા એ બધો વિકલ્પ મટીને આનંદ પામે એવા અનુભવ કરવા માટે અંતરના અનુભવના વેદનમાં બે ભાસતું નથી એમ કહ્યું છે. જો બાય વસ્તુનો લોભ કરવામાં આવે, બાય નથી તો આત્મા એનો લોભ થઈ જાય. કેમ કે આત્માનું જ્ઞાન જ એવડું મોટું છે કે સ્વને પરને જાણવાની સત્તાના સામર્થવાનું છે. આત્મા જ એવડો છે, જેટલા અનંત આત્માઓને અનંત પરમાણુ છે તેને જ્ઞાનની સત્તામાં એના સામર્થ્યમાં સ્વને જાણતા પર જણાય એટલું જ એનું આખું સામર્થ્ય છે. જો પર નથી એમ કહો તો આત્માના જ્ઞાનનો સ્વભાવ વિરૂપતા ધારણ કરીને સામર્થ્ય વાળો છે એનો ના થઈ જાય. સમજાણું કઈ? એમ બાય વસ્તુનો લોભ કરવામાં આવે આત્માનો પણ લોભ થઈ જાય, કારણ કે બાયની અપેક્ષા એ અભ્યંતર ને અભ્યંતરની અપેક્ષા એ બાય. આ છે હું છું, હું છું એમાં આ ને હું બેનું જ્ઞાન આવી જાય છે. બાયને જો ના પાડ તો પરથી પૃથક આત્મા એનો જ્ઞાન કરનારો માપ કરનારો એ પણ રહેતો નથી. અને શૂન્યવાદ નો પ્રસંગ આવી જાય છે, શૂન્ય થઈ જશે બધું શૂન્ય, એટલે તુંય નહીં, તુંય નહીં. નાચી તમે કહો છો તે પ્રમાણે વસ્તુ સ્વરૂપની સાબિતી થઈ શકતી નથી. તમે કહો છો તે પ્રમાણે આત્મા અદ્વિત જ એક જગતની અંદર છે, એકનું વિજ્ઞાન જ આખું વ્યાપીને પસરી રહેલું, વિજ્ઞાન આખું પસરેલું એક કે છે, એક કે છે કે એક આત્મા છે. એ રીતે કોઈ રીતે વસ્તુ સાબિત થતી, સમજાણું કઈ? અને વસ્તુ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના એવું આત્મા સાક્ષાત હાજરા હજુર પ્રભુ બિરાજે છે, સમજાણું કઈ? હાજરા હજુર જઈને હાજરા હજુ લખતા કોપડામાં હાજરા હજુ ખૂબ બધે ગપે ગપ છે. ભગવાન હાજરા હજુર અનંત ગુણ નો પિંડ છે. હાજરા હજુર એક સેકન્ડ ના અસંખ ભાગમાં આખી ચીજ પોતી અનંત ગુણ ને અભેદ પડી છે કે જો તમે પર વસ્તુ નથી એમ કહો તો પોતાના સ્વભાવની અનંતતા પરિમિતતા થી પર ને જાણવાનો ભાવ એનો પણ પોતી અભાવ થઈ જાય. તમે કહો છો તેમ વસ્તુની સ્થિતિ થઈ શકતી નથી અને તે વિનાનો અનુભવ કરવામાં આવે. અનુભવ એટલે જ્ઞાન, વેદન તો ક્યાં હતું? શુદ્ધ અનુભવ એટલે શુદ્ધનું જ્ઞાન કરવામાં આવે. વસ્તુ અનંત છે, અનંત આત્મા છે, એકમાં અનંત ગુણો છે, અનંતી અવસ્થાઓ, એવું ખ્યાલ કર્યા વિના, શ્રદ્ધા વિના, જ્ઞાનમાં લીધા વિના આત્મા શુદ્ધ છે એવું જ્ઞાન કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે. એ તારું જ્ઞાન બધું જૂઠું, સમજાણું કઈ? શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ થયો. અનુભવ એકરૂપ અનુભવ, પણ એકરૂપ અનુભવ ક્યાંથી થયો? અનેક રૂપ અવસ્થા હતી એનો વિકલ્પ માટેને એક અનુભવ થયો. પર્યાય સિદ્ધ થઈ, ગુણ સિદ્ધ થયો, દ્રવ સિદ્ધ થયો, પલટો માર્યો, પલટો એનો એ રહીને પલટો માર્યો, બે થઈ ગયું પાત્ર. રાગનો અભાવ થઈને અરાગની દશા પ્રગતિ, આ વસ્તુ આ રીતે નક્કી ન કરે. શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે, પ્રવાહ એકલો શુદ્ધ, અનંતમાં અનંત ભળી જઈએ, દોડીએ નહીં ભળે આંબળને, સમજાણું કઈ? જ્ઞાન શુષ્ક ચાલ્યું છે ને એટલું બધું અત્યારે. એટલા જૈનના સાધુ એ મંદર કેટલાક એને એ લઈ ગયું કે આ અરે કઈ વસ્તુ ઘરમાં શું પડી છે, પણ તું તને જો તો તને ખબર પડે કે આમ એકાગ્ર થતા કઈ ઉગડે છે કે આમ લાંબુ કરતા ઉગડે છે, ત્યાં તારા અસ્તિત્વ નક્કી થાય છે, સમજાણું કઈ? આમ એકાગ્ર જ્યાં વસ્તુ છે તેમાં એકાગ્રતા થતા કઈક જ્ઞાન આદિ વધે છે કે આમ એકાગ્રતા વધે છે, જેટલામાં છે તેમાં એકાગ્રતા વધે તો સત્તા ભિન્ન થઈ ગઈ, સમજાણું કઈ? ચોપડા પાના ફેરવા કરે, નામ આમ જોયા કરે, બધું એક બધું એક નામ રૂપ ને હું કઈ કે છે ને, સમજાને અસ્થિ ભાતી ને પ્રિય, પણ નામ રૂપ ને શું કઈ છે, કઈ જતા લાખ નું છે તમારું નામ શું કરું, પણ એ તો એ ખંડની અપેક્ષા એ એક પરમાણુ તો રજકણ એ રજકણ સ્વતંત્ર છે, સમજાણું કઈ? કે છે ને કઈ હું નામ રૂપ ને અસ્થિ બધું અસ્થિ છે, ખરેખર નામ રૂપ કઈ છે નહીં, પણ નામ રૂપ નથી એટલે કાયમની અવસ્થા નથી, પણ એની અવસ્થા છે નથી, અવસ્થા છે એનો ધરનાર ત્રિકાળી છે, અનંત શક્તિઓ પ્રણમી રહી છે, અનંત શક્તિઓ તો જ્ઞાન જાણવું, કોઈ શ્રદ્ધા કરવી, વિશ્વાસ કરવો, આ વિશ્વાસ નહીં, આ વિશ્વાસ હતો, આ જ્ઞાન જાણે, આને ન જાણે, આને જાણે, એમ વીર્યનું કામ, આને રચના કરે, એનું શક્તિ ભેગી પડી છે કે નહીં, એવી અનંતી શક્તિઓનો પિંડ એક, એનો અનુભવ કરવા માટે કયું તકલીફ ભાષો નથી. તમે કહેવા જાઓ તો તમારો આત્મા શૂન્ય, તમારો અનુભવ પણ આત્માનો અનુભવ શૂન્ય થઈ જાય છે. તો વસ્તુનું સ્વરૂપ એવો નથી. જો એ 13મી ગાથા પૂરી થઈ, સમજાણું કઈ ભૂયથેણાભિગતા, જ્યાંથી શરૂ કર્યું છે 12 ગાથા એ પીઠિકા પૂરી કરી, 13મી હવે જીવને ઉપાડ્યો આખો. જીવ આખો કેવો હોય પછી અજીવને કે છે, એ જીવની વ્યાખ્યામાં આ વાત લીધી. પ્રભુ એ મોક્ષ છે, સંવર છે, નિર્દ્રા છે, બંધ છે, આશ્રવ છે, અજીવ છે, અજીવ છે, એવા અસ્તિત્વના વિકલ્પો પણ આત્મા નહીં.
બરાબર.
એને અમે આત્મા દ્રષ્ટિનો વિષય ને શુદ્ધ આત્મા કહીએ છીએ, એ આત્મા નહીં. ખરેખર તો તે અનાત્મા છે, એટલો ભાગને જોતો. સમજાણું કઈ, નવ તત્વ ના વિકલ્પ ના ભેદ માં રોકાય તે ખરેખર અજીવ તત્વ છે. સમજાણું કઈ, જીવ તત્વ તો એકાકાર ચૈતન્ય ના ભેદ સ્વભાવ નો અનુભવ તે જીવ તત્વ છે. સમજાણું કઈ, એમ પ્રમાણ પ્રમેય ને પ્રમાતા ને એવો વિચાર કર અને વિકલ્પ માં રોગા તે ખરેખર નિશ્ચયથી તો અનાત્મા છે.
બરાબર.
ભૂયથેણા અભિગતા લીધું છે ના, સમજાણું કઈ, અને નયના ભેદ થી વિચાર કરવા અને વિકલ્પ માં રોકા એ પણ અનાત્મા છે.
બરાબર.
એને આત્મા અમે ખરેખર કહેતા, એના ભંગ માંથી નીકળીને એક શુદ્ધ વસ્તુ આખી એની દ્રષ્ટિમાં વેદનમાં આવે, આ એને અમે આત્મા કહીએ. સમજાણું આમાં કઈ, એમ નિક્ષેપમાં ભેદમાં, એ ભેદ ભેદ લક્ષમાં લક્ષણ ને ભેદ ભેદ લક્ષમાં જુદા લે, વિકલ્પ આવે, જ્ઞાન પણ એ જાતનું ત્યાં કામ કરે તો પણ તે જ્ઞાનના અંશને અને ઓલા રાગના ભાગને ખરેખર તો અણાત્મા, વ્યવહારે જ્ઞાન નો અંશ ને આદિ પર્યાય થી આત્મા, તે નિશ્ચય થી અણાત્મા છે.
બરાબર.
સમજાણું કઈ, ભગવાન એકલો ચૈતન અભેદ, જે શુદ્ધ વસ્તુનો પિંડ એકાકાર ગુણનો, તેને દ્રષ્ટિનો વિષય, શુદ્ધ નય નો વિષય, અથવા શુદ્ધ નય અથવા તે સમ્યક દર્શન ને તેને અમે આત્મા કહીએ. આવો આત્મા જાણે એને સમ્યક દર્શન ને જ્ઞાન ચારિત્ર હોય છે, એને મુક્તિ થાય. હવે આગળ શુદ્ધ નય પ્રગટ થાય છે એની આગળની ગાથા કહે છે.